నమోరినంతాణం నమో దిక్కాణం నమో మాయయాణం నమో భువజ్జాయాణం నమో లోయే సర్వసాహనం ఏషో పంచానముకారో సర్వభావప్రణాశనో మంగళాణం చ సవ్వేసిం పడమం హవై మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభో మంగళం స్థూలి భద్రాజా జైనో ధర్మోస్తు మంగళం. ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అజ్ఞానం తిమిరాంధానం జ్ఞానాంజనశలాకయా నేత్రమున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః.
అర్యంత్ పరమాత్మనా గుణను వర్ణన్ అర్యంత్ వర్ణావళి ద్వారా అప్పుడు జాని రహ్యా చే. 22 ગાથા સુધીના અર્થ આપણે જોયા. 23મી ગાથા અહીંયા શરૂઆત કરે છે.
કુંજર સમાસુર વીરજે છે સિંહ સમ નિર્ભય વળી ગંભીરતા સાગર સમી જે નારદ એ છે વળી જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે.
કુંજર એટલે હાથી, હાથી સમાન જે સુરવીર છે. હાથી એમ ચાલ્યો જાય તો સુરવીરતાની જેમ હાથીની ગજગામીની ચાલ વખણાય. કૂતરાઓ એના માટે ભસે એ નહીં, ક્યાંય પણ એ ધ્યાન આપતો નથી. સુરવીર થઈને પોતાના માર્ગ ઉપર ચાલ્યો જ જાય છે. એવા પરમાત્મા પણ સાધના માર્ગે નીકળ્યા એટલે પછી સુરવીર થઈને ઉપરી જ પડે. પછી આગળ પાછળ જુએ નહીં કે કષ્ટો આવશે, વિઘ્નો આવશે, આ તે, પણ સુરવીર થઈને એક જાતે કર્મો સામે લડવા માટે એ નીકળી પડે. એના પછી કહે છે કે સિંહ સમ નિર્ભય, સિંહ જેમ નિર્ભય છે, સિંહને કોઈનો ડર નથી. જંગલનો એ રાજા છે પણ બીજા કોઈ પ્રાણીનો એને જરા પણ ડર નથી. એવી રીતે પરમાત્માને કોઈનો પણ ડર નથી. કે લોકોએ ઘણું ડરાવ્યું કે ચંડ કૌશિક સર્પ આવશે, તમને દંશ આપશે તો ત્યાંને ત્યાં તમે ખતમ થઈ જશો, કે પછી અનાર્ય દેશમાં તમે ન જાઓ, ત્યાંના લોકો તમને મારી નાખશે. પણ પરમાત્માને કોઈ પણ પ્રકારનો ડર નથી. ખાલી પોતાના કર્મોને ઓછા કરવા છે, કર્મોનો નાશ કરવો છે, એટલે એક ઝાટકે પરમાત્મા નીકળી જાય. ગંભીરતા સાગર સમી જેના હૃદય છે, જેનું હૃદય એવું ગંભીર છે. તો ગંભીરતા કોના જેવી? તો કહે છે કે સાગર જેવી. સાગરવર ગંભીરા આપણે કહીએ ને લોકસૂત્રની અંદર, સાગરવર ગંભીરા, સમુદ્ર છે ને ગંભીર છે. સમુદ્ર પોતાના તરંગો ઉછાળે પણ ક્યારે મર્યાદા એની ચૂકતો નથી. ક્યારેક થાય એ અલગ વાત છે, પણ રોજનો રોજ એ પોતાની મર્યાદામાં રહે છે. એ જો પોતાની ગંભીરતા ચૂકે, રોજ પોતાની મર્યાદા છોડી દે, તો રોજ પૂર આવવાના શરૂ થાય. એટલે સાગર એટલો ગંભીર છે કે પોતાની મર્યાદા સંભાળીને રાખે છે. પરમાત્મા પણ સાગર જેવા છે, પોતાની મર્યાદામાં સ્થિર છે. ભલે પોતે ભગવાન છે પણ મર્યાદા અને સાધુપણું જે ચુસ્તતા છે એ જેવી પરમાત્માએ બીજા લોકો માટે બતાવી એવી રીતે પાલન પોતે પણ કરે છે. જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદન. પૂનમનો જે ચંદ્ર હોય તે એકદમ સૌમ્ય, શાંત અને શીતળ છે. એને જોવાનું આપણને મન થાય. સૂર્યને જોવાનું મન થાય નહીં, સૂર્યને જુઓ તમે એટલે તરત જ આંખો બંધ થઈ જાય. પણ ચંદ્રને, પૂનમનો જે ચંદ્ર હોય એની અંદર સૌમ્યતા અને શીતળતા એવી હોય કે તમને એમ થાય કે એને જોતા જ રહીએ. તો પરમાત્માનું મુખ પણ એવું જ છે, પૂર્ણિમાના ચંદ્ર જેવું શાંત અને સૌમ્ય અને સરળ. એટલે પરમાત્માનું મુખ જોતા જ રહેવાનું મન થઈ જાય. એના મુખમાં એવો પ્રભાવ છે, એવી સૌમ્યતા છે કે જગતનો કોઈ પણ જીવ આવી જાય અહીંયા આવીને ઠરી જાય. પરમાત્માની જ્યારે દેશના ચાલે, સંવત્સરમાં પરમાત્મા બિરાજમાન હોય, ભલે ગમે તેવા જાતિ વૈરી પશુઓ પણ હોય, પણ પશુઓ પણ ભગવાનનું મુખ જોઈને શાંત થઈ જાય. સાપ અને નોળિયો બાજુ બાજુમાં બેસે, સિંહ અને હરણ બાજુ બાજુમાં બેસે, બે વેર કરવા વાળા માનવી પણ બાજુમાં બેસે, પણ એમને ત્યારે વેર ભાવ આવે નહીં. પરમાત્માનું મોઢું જોઈને જ એ બધા ફરી જાય છે. એટલે એવા સૌમ્ય એવા પરમાત્મા છે. પરમાત્માના એક એક ગુણોનું અહીંયા વર્ણન કરી રહ્યા છે.
આકાશ ભૂષણ સૂર્ય સમજે દીપતા તપ તેજથી વળી પૂરતા દિગંતને કરુણા ઉપેક્ષા મૈત્રીથી હર ખાવતા જે વિશ્વને મુદિતા તણા સંદેશથી એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે.
ચંદ્ર જેવા પરમાત્મા શીતળ અને શાંત છે તો સૂર્ય જેવા પ્રકાશમાન છે. પરમાત્માનું મોઢું સૂર્યના જેમ તેજથી યુક્ત છે, ભલે એની અંદર સૌમ્યતા પણ છે, પણ સાથે તપનો એવો તેજ પણ છે. પરમાત્માના તપ અને સાધનાનું જે તેજ નીકળે એના કારણે પરમાત્માની પાછળ ભામંડળ રચાય. પરમાત્માની પાછળ ગોલ ગોલ જે હોય ને, દરેક પરમાત્માની પાછળ, એટલે સંવત્સરમાં પરમાત્મા બિરાજમાન થાય તો એક પરમાત્માનો અતિશય છે કે પરમાત્માની પાછળ ગોલ ભામંડળ પોતાની મેળે દેવો એની રચના કરે. એનું કારણ શું છે કે પરમાત્માનો મુખનો તેજ એવો છે, પ્રકાશ એવો છે કે લોકો એને જોઈ શકે નહીં. સૂર્યની જેમ પ્રકાશમાન હોય એટલે લોકો જોઈ શકે નહીં, તો દેવો ભામંડળની રચના કરે કે એના કારણે એ ભામંડળની અંદર એમનો તેજ સંકેલાઈ જાય અને ભગવાનનું મોઢું બરાબર જોઈ શકાય. એટલે પરમાત્માની પ્રતિમા પણ હોય ને તો એની પાછળ ભામંડળની રચના કરવામાં આવે છે. તો એટલા તેજસ્વી પરમાત્મા છે. અને પરમાત્માના આંતરિક ગુણોની અંદર ઉત્કૃષ્ટ મૈત્રી, પ્રમોદ, કરુણા, વાત્સલ્ય, આ બધા અંતરના ગુણો તો પરમાત્માની અંદર ઠાંસી ઠાંસીને રહેલા છે. જગતના કોઈ જીવની અંદર આવી બધી વાતો એક સાથે તમને જોવા નહીં મળે. મૈત્રી છે, કોઈની સાથે મિત્રતા હોય, પણ એટલી બધી નહીં કે એને સંસારમાંથી બહાર કાઢવા સુધીની મિત્રતા. બધા જગતના દરેક જીવો બધાનું જ કલ્યાણ થાય એવી પરમાત્માની ઈચ્છા હોય છે. કોઈ ભગવાન શું વિચાર, જો હોવે મુજ શક્તિ એસી સવિ જીવ કરું શાસન નથી. એટલે ભગવાનની વિચારધારા કેવી છે કે મારું જો વસ ચાલે, મારી જો શક્તિ હોય તો બધાને હું મોક્ષમાં સાથે લઈ જાઉં. એટલે આપણી આપણી વિચારધારા કેવી હોય, આપણે વિચાર આપણે પોતાનું કે પોતાના પરિવારનું એ તો ઠીક છે, પણ જો શક્તિ મળે ને તો પણ આપણને શું થાય, બધા મોક્ષમાં પોતપોતાની રીતે જવાના છે. એ આપણે એમ ભાવના ભાવીએ કે બધા મોક્ષમાં જાય, બધા મોક્ષમાં જાય, શાંતિથી બધા કર્મો ખપાવીને બધા મોક્ષની અંદર જાય એવી ભાવના ભાવીએ. પણ પરમાત્માની એવી ભાવના નથી, પણ પરોપકારની દ્રષ્ટિથી કરુણા એટલી બધી છે કે લોકો જાય ત્યારે જાય, પણ મારું વસ જો ચાલે તો હું બધાને લઈ જાઉં. એટલે એટલી બધી અપાર કરુણા છે કે એમને આખો જગત દુઃખી દેખાય છે. આપણને અહીંયા સંસારમાં બેઠા બેઠા આપણને સુખ લાગે છે, પણ પરમાત્માને આખો જગત દુઃખથી ભડકે બળી રહેલું દેખાય છે. એટલે પરમાત્માને એવી કરુણા ઉપજે કે આ સંસારમાંથી બધાને બહાર કાઢું, શાસનના રસિયા બનાવીને બધાને મોક્ષમાં સાથે લઈ જાઉં. એવી ઉત્કૃષ્ટ કરુણા મૈત્રી બધા જીવોની સાથે છે.
જે શરદ ઋતુ ના જળ સમા નિર્મળ મનો ભાવો વડે ઉપકાર કાજે વિહાર કરતા જે વિભિન્ન સ્થળો વિશે જેની સહન શક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે.
ભગવાનનું મન કેવું છે તો કહે છે પાણીની જેમ નિર્મળ છે. પાણી જેમ સતત વહેતો હોય તો એ પાણી કેવો હોય, નિર્મળ હોય, એને મેલ લાગે નહીં. સદા વહેતો જે પાણી હોય ને એ હંમેશા નિર્મળ કહેવાય. એને બાંધી દેવામાં આવે કે એનો સંગ્રહ કરવામાં આવે તો પાણીની અંદર જીવોત્પત્તિ થાય કે ખરાબી થાય, પણ એક સરખો જે પાણી વહેતો હોય એ સદા માટે નિર્મળ કહેવાય. તો એ પરમાત્માના મનોભાવો પાણીની જેમ નિર્મળ છે. એના પછી ઉપકાર કાજે વિહાર કરતા, ભગવાનને વિહાર કરવાની જરૂર નથી, અહીંયાથી ત્યાં જવાની જરૂર નથી, એમને તો કૌશક ધ્યાનમાં રહેવું છે, કર્મની નિર્જરા કરવી છે, તો સારા 12 વર્ષ એક જ ઠેકાણે બેસી રહે તો પણ ચાલે. પણ જીવો ઉપર ઉપકાર કે હું ત્યાં જઈશ તો મારા કારણે લોકો બોધ પામશે, મને જોઈને લોકો બોધ પામી જશે, એટલે બીજા જીવોને ઉપર ઉપકાર કરવા માટે ભગવાન વિહાર કરે છે. જેની સહન શક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, પરમાત્માની જે સહન શક્તિ છે એ પૃથ્વીથી પણ અધિક છે. પૃથ્વી એટલે સહન શક્તિનું મૂળાધાર કહેવાય. પૃથ્વીને તમે ગમે એટલી ખોદો, ગમે એટલા ખાડા કરો, એ આ તે બધું પૃથ્વી સહન કરે છે. બિલ્ડિંગો બનાવીએ કે મકાનો બનાવીએ તો પહેલા પૃથ્વીની અંદર ખાડા કરીએ, બધું જ આ પૃથ્વી સહન કરી જાય. એટલે સહનતાની મૂર્તિ કહેવાય પૃથ્વીને. પણ પરમાત્માની સહન શક્તિ તો પૃથ્વી કરતા પણ અધિક છે. આવા આવા કષ્ટોને ઉત્સર્ગો થયા એ પણ ક્ષમતા ભાવે પરમાત્મા સહન કરે છે. કાનની અંદર ખીલા ઠોકાય, આપણે વિચાર કરજો, આપણા કાનમાં તો ખીલા ઠોકાવાનો તો પ્રશ્ન જ નથી, પણ કોઈ કાનમાં 2 શબ્દો કહી જાય ને એ પણ સહન નથી થતા. કોઈના 2 કટુ વચન જો કાનમાં પડી જાય એ પણ સહન નથી થતા, તો ખીલા તો ઠોકાવાની વાત બહુ દૂર છે. તો આ પરમાત્માની સહન શક્તિ કેવી હશે? પગની ઉપર ખીર રંધાય, બંને પગની વચમાં જે જગ્યા હોય ત્યાં લાકડા રાખી અને ગોવાળીઓ ખીર રાંધે પગની ઉપર, પછી પરમાત્માને માર મારે, કેટલા ઉત્સર્ગો થાય. આવી હાલતમાં પણ પરમાત્માની સહન શક્તિ એવી ને એવી જ છે, ક્ષમતા ભાવે બધું સહન કરી રહ્યા. એટલે સહન શક્તિ પરમાત્માની અંદર ઉત્કૃષ્ટ હોય છે.
બહુ પુણ્યનો જ્યાં ઉદય છે એવા ભાવિકના દ્વારને પાવન કરે ભગવંતની જ તપ છઠ અઠમ પારણે સ્વીકારતા આહાર 42 દોષ વિહીન જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે.
જે વ્યક્તિના પુણ્યનો ઉત્કૃષ્ટ ઉદય હોય એના ઘરે જ પરમાત્મા પધારે. એટલે વિશિષ્ટ પુણ્યશાળી જે વ્યક્તિ હોય એના ઘરે જ પરમાત્માને એને વોરાવવાનો એને લાભ મળે. બધા જ લોકોને મેં કાલે જ કહ્યું હતું ને, ધીરણ શેઠ 4-4 મહિના વિનંતી કરે છે પણ એના પુણ્ય ઓછા પડ્યા કે પરમાત્મા એના ઘર માટે આવવા નીકળ્યા ને વચમાં પૂરણ શેઠના ઘરે એમનું પારણ થયું. એટલે વિશિષ્ટ પુણ્યનો યોગ હોય ત્યારે જ પરમાત્માના ઘર આંગણે પગલા મળે. ચંદનવાળા છે, વિચાર કરજો કેવી એની હાલત હશે. 3-3 દિવસથી પુરાયેલી છે, માથે મુંડી અને હાથમાં બેડી, આંખમાં આંસુની ધારા છે, પણ વિચાર કરે છે કે ભગવાન મારી પાસે આવી જાય તો સારું. એની પાસે કાંઈ વોરાવવા માટે એને કાંઈ આઈટમો બનાવી નથી. કોઈ મહેમાન આવે તમારા ઘરે, હું આવું તો મારા માટે કેટલી આઈટમો બને, બધું સ્પેશિયલ બને, પણ પરમાત્માને સ્પેશિયલી એમના માટે બનાવેલી વસ્તુ ચાલે જ. તમારા માટે જે આહાર કરતા હો એનામાંથી જે તમે આપો એટલે એ નિર્દોષ ગોચરી પરમાત્માની કહેવાય. નિર્દોષ ગોચરી પરમાત્મા ભોરાવે. આ ચંદન બાળાએ કાંઈ તૈયારી કરી નથી. એ તો શેઠ આવ્યા અને શેઠને એમ થયું કે આ 3 દિવસથી ભૂખી છે અને હાથમાં બેડી છે. એની બેડી કપાવવા માટે લુહારને બોલાવવા ગયા. ત્યાં સુધી એમને થયું કે 3 દિવસની ભૂખી છે અને કાંઈક ખાવાનું આપતો જાઉં, તો એનું થોડોક પેટ ભરાય ત્યાં સુધી આવીને બેડી ખોલીને પછી એને ભોજન આપી. તો ત્યાં સુધી એક સુપડાની અંદર એ અરસના બાકડા એમને એમ ખૂણામાં પડ્યા હતા, તો એમણે ચંદન બાળાને આપ્યા કે આ લે, ત્યાં સુધી ખાઉં, લુવારને બોલાવી લાવું. તો એ એ અડદના બાકુડા પણ ચંદન બાળાનું મન એવું છે કે આ કોઈ અતિથિને આવીને પહેલા વોરા, કોઈ અતિથિ આવે એને વોરાવું તો કેટલું સારું, મને મળે કે ન મળે એ પછીની વાત છે, પણ કોઈ અતિથિ આવી જાય ને એને વોરાવાનું મને લાભ મળે તો કેવું સારું. એના હૃદયની અંદર એવા ઉત્કૃષ્ટ ભાવો છે અને એ ભાવના પરમાત્માને એની પાસે ખેંચી લાવી, અને એ ખેંચી લાવ્યા પછી પણ પરમાત્માના અભિગ્રહ કેટલા છે, 13 અભિગ્રહ પરમાત્માને ધારણ કર્યા છે. પરમાત્માએ 13 અભિગ્રહો ધારણ કર્યા હતા કે રાજકુમારી હોય, દાસીપણાને પામેલી હોય, પછી માથે મુંડી હોય, પુરાયેલી હોય, પછી દેડીઓ લાગેલી હોય, એક પગ દરવાજાની અંદર હોય, એક પગ બહાર હોય, આંખમાં આંસુની ધારા હોય, આ બધી જ કન્ડિશન જો પૂરી થાય તો હું એના ઘરે પારણો કરું. હવે 13 માંથી 12 કન્ડિશન પૂરી થાય છે, 12 કન્ડિશનો પૂરી થઈ ગઈ. વિચાર કરજો, રાજકુમારી પણ છે, દાસીપણાને પામેલી છે, હાથમાં બેડી છે, એક પગ અંદર છે, એક પગ બહાર છે, એવા સમયે એ વોરાવા માટે ઊભી પણ છે, હાથમાં અડદના બાકુડા છે, બધું જ ઓકે, ખાલી આંખમાં આંસુની ધારાની કન્ડિશન ફૂલફિલ નથી થઈ. કારણ કે ચંદન બાળાને એકદમ હર્ષ આવી ગયો કે ભગવાન મારા ઘરે પધાર્યા, એટલે એકદમ ખુશીથી એ હસતી રહે છે, અને ભગવાનનો અભિગ્રહ હતો કે આંખમાં આંસુની ધારા જોઈએ. હવે સાચું કહેજો, 13 અભિગ્રહ તમે ધારણ કરો, એમાંથી 12 પૂરા થાય તો એટલું આપણે ચલાવી લઈએ કે નહીં? હે, આપણે ધારણ કરીએ, 13 માંથી 12 કન્ડિશન તો ફૂલફિલ થાય જ, હવે એક તો અહીંયા ત્યાં ચાલે. આપણી તો મનોદશા એવી છે કે 13 માંથી 1 પણ પૂરી થાય તો જલ્દી પારણો કરી લઈએ. પણ પરમાત્મા એવા અરજ છે કે નહીં, 13ની 13 કન્ડિશન જ્યાં સુધી ફૂલ ન થાય હું ત્યાં પારણો ન કરું. એટલે પરમાત્મા ત્યાંથી પણ પાછા વળી ગયા, અને પરમાત્માને પાછા વળતા જોઈ અને ચંદન બાળા રડી પડી, એટલે એ 13મી કન્ડિશન પણ પૂરી થઈ ગઈ. એટલે પરમાત્મા પાછા વળીને ત્યાં વોરાવે. પણ પરમાત્માએ વોરાવ્યું શું? તો સ્પેશિયલી કોઈ વસ્તુ નહીં, પણ અડદના બાકુડાથી જ પરમાત્માએ પારણું કર્યું. ભગવાનના પારણા કેટલા? 12.5 વર્ષની અંદર 349 દિવસ પરમાત્માએ પારણા કર્યા છે, 12.5 વર્ષોની અંદર. એટલે 12.5 વર્ષની અંદર 1 વર્ષ પણ પૂરો ભગવાને વાપર્યું નથી, અને એમાં પણ 2 દિવસ કન્ટિન્યુઅસ પારણા નહીં. 349 જે પારણા કર્યા એમાં 2 દિવસ કન્ટિન્યુઅસ પરમાત્માએ પારણા નથી કર્યા. 1 દિવસ પારણો હોય તો બીજા દિવસે ઉપવાસ જ હોય, એ છઠ હોય કે આઠમ હોય કે મોટા 6 મહિનાના પણ ઉપવાસ હોય, તો એનું જો પારણું થાય તો પણ 2 દિવસ કન્ટિન્યુઅસ એક સાથે પરમાત્માએ ખાધું નથી. અને પારણા કર્યા તો કેવા કર્યા? નામ પૂરતા. શું કારણ? અડદના બાકડાથી કાંઈ પારણું થતું હોય? આપણે 28 કરીએ, હે, ચંદન બાળાના ઘરે તો ભગવાન 6 મહિનાના ઉપવાસ પછી પધાર્યા હતા. 6 મહિનાનો ઉપવાસ કોઈ કરે તો એના પારણા માટે તૈયારી કેટલી? આપણે અહીંયા 28 કરે તો કેટલી આઈટમો બનાવીએ પારણામાં? એક વ્યક્તિ મળ્યા છે કે વર્તિતપ મારું ચાલે છે. મેં કહ્યું, વર્તિતપ તમારું સાતાપૂર્વક તો ચાલે છે કે નહીં? કે હા, એ ખાસ તો કઈ વાંધો નથી આવતો, કારણ કે એક દિવસ ઉપવાસ હોય, બીજા દિવસે તો વાપરવાનું હોય, એટલે ઉપવાસનો દિવસ છે ને. મેં કહ્યું, થોડો હાર્ડ જતો હશે ઉપવાસ. એ કે એમાં વધારે હાર્ડ તો જાય નહીં, કારણ કે છે ને ઉપવાસનો અડધો દિવસ આગલા દિવસનું પચાવવામાં જાય. આગલા દિવસે જે દબાવી દબાવીને વાપરેલું હોય તો અડધો દિવસ એ પચાવવામાં જાય, અને પાછળનો અડધો દિવસ છે ને બીજા દિવસની પારણાની તૈયારી કરવામાં જાય. એટલે ઉપવાસ ખાસ હાર્ડ જતો નથી. એટલે આપણી કન્ડિશન આ છે, એક ઉપવાસ પણ કરીએ તો પારણા માટે આપણે કેટલી બધી તૈયારીઓ કરે, અને મનમાં એટલા બધા વિચાર, પારણામાં આ ખાશું તે ખાશું, એટલી બધી તૈયારી. હે, હા, ઉલટાનું કર્મ બંધ વધારે કરીએ. પણ પરમાત્માને કોઈ પણ પ્રકારની ચિંતા જ નથી. જે મળે, અડદના બાકડા મળે તો એનાથી પણ પારણું, એ જો ન મળ્યા તો પરમાત્મા ત્યાંથી પણ પાછા વળી જાય. એટલે પરમાત્માને એવું કઈ છે જ નહીં કે મને આહાર મળવું જોઈએ. પણ આહાર વાપરે તો સ્પેશિયલી એમના માટે બનેલું આહાર ક્યારે પણ પરમાત્મા વાપરે નહીં. કારણ કે પરમાત્મા છે ને, એમને કેવળ જ્ઞાન થઈ ગયું, એના પછી ગોશાળાએ એમના ઉપર તેજોલેસા મૂકી. ગોશાળાને ભગવાને તેજોલેસા શીખવાડી હતી. તેજોલેસા એટલે 6 મહિનાનો તપ કરી અને સતત સૂર્યને જોવાનું હોય, એના કારણે તમારી અંદર એવી લબ્ધિ ઉત્પન્ન થાય, એવી ગરમીવાળી લબ્ધિ ઉત્પન્ન થાય કે તમે જેની ઉપર એ તેજોલેસા મૂકો એટલે એ બળી જાય. બળીને ખાક થઈ જાય. તો એ પરમાત્માએ ગોશાળાને તેજોલિશા શીખવી હતી. ગોશાળો બીજા પાસે શીખ્યો હતો પણ બરાબર એને આવડતી નહોતી, તો ભગવાને એને શીખવાડી દીધી. તો ગોશાળાના પૂર્વભવના પરમાત્મા સાથે વેરના અનુબંધ, એટલે પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી પણ એણે ભગવાન ઉપર જ એનો પ્રયોગ કર્યો. એણે ભગવાન ઉપર જ પાછી તેજોલેશા મૂકી. પણ ભગવાન તો કેવા છે, કેવળ જ્ઞાની છે, એમનો તો અતિશય છે, એટલે એમને કોઈ પરેશાની થઈ ના શકે. એટલે તેજોલેશા છે ને ભગવાનને પ્રદક્ષિણા આપીને નીકળી ગઈ. તેજોલેશા એમણે મૂકી, ભગવાનને પ્રદક્ષિણા આપીને નીકળી ગઈ. પણ એ તેજોલેશાની વચ્ચે ભગવાનને બચાવવા માટે બે સાધુઓ આવ્યા ને એ બળીને ખાક થઈ ગયા. એટલી એની ગરમી હોય, એટલો એનો તેજ હોય, પ્રભાવ હોય. બે સાધુઓ નાશ થઈ ગયા પણ ભગવાનને કાંઈ થયું નહીં. ભગવાનને પ્રદક્ષિણા આપીને તેજોલેશા નીકળી ગઈ. પણ આટલી ગરમી હોય ને એની જે સાઈડ ઇફેક્ટ હોય, એ સાઈડની ગરમી હોય ને એના કારણે થોડી ઘણી તકલીફ થાય. આમ હરિકેન છે ને, હરિકેન આવે તો ઘણું નુકસાન થાય, પણ સાઈડમાંથી નીકળી જાય તો પણ થોડો ઘણો એની અસર આજુબાજુના પ્રદેશ ઉપર પડે. એવી રીતે તેજોલેશાની જે પ્રદક્ષિણા ભગવાનને આપી એની થોડી ઘણી ગરમી ભગવાનને લાગી ગઈ, એટલે ભગવાનને લોહીના ધારા ઉલટી થવા લાગ્યા. એની પણ ભગવાન દવા કરતા નથી. એ કેવી રીતે શાંત થાય? શિષ્યોને ચિંતા થવા લાગી કે ભગવાનની હાલત આ થશે તો એ કેવી રીતે દેશના વગેરે આપી શકશે, કેવી રીતે જીવન ગુજારી શકશે? તો ભગવાનને કહ્યું કે તમારી દવા અમે કરીએ, કાંઈ સ્પેશિયલ એવો આહાર અમે લાવી આપીએ કે જેના કારણે એ વાપરવાથી તમને થોડીક ઠંડક થાય, થોડીક છાતા મળે. તો ભગવાને કહ્યું કે નહીં, મારા માટે સ્પેશિયલી કોઈ આહાર બનાવે તો એ આહાર મને ચાલે નહીં. રેવતી સારિકા છે ને, એમણે ભગવાન માટે આહાર બનાવેલું ઠંડકવાળું. કોપરા પાક એણે ઠંડકવાળું ભગવાન માટે બનાવ્યું હતું, અને એક આહાર એણે ઘોડા માટે બનાવ્યું હતું. બંને આહાર સાથે બનાવ્યા હતા, એક ભગવાન માટે ને એક એના ઘોડા માટે. તો ભગવાને શું કહ્યું કે મારા માટે જે બનેલો આહાર છે ને એ દોષી જ છે. મારા માટે બનેલો સ્પેશિયલી હોય, મારા માટે એ પાપ કરે તો એ આહાર મને ન ચાલે. એ ઘોડા માટેનો જે બનાવેલો આહાર છે ને એ મારા માટે લઈ આવો. એટલે ભગવાનની કરુણા બુદ્ધિ પણ એવી છે કે મારા કારણે કોઈ પણ આહારનો આહાર આરંભ સમારંભ કોઈ પણ વ્યક્તિ ન કરે, સ્પેશિયલી મારા માટે કોઈ આહાર ન બનાવે. એટલે આજે પણ સાધુ સાધ્વી જે પણ હોય ને, એ સાધુ સાધ્વી શું કરે, એક જ ઘરેથી બધું વોરાવી ના નાખે. એ તમને કહે નહીં કે આજે આ બનાવજો, અમારા માટે આ બનાવજો, અમે આવીને વોરાવી જશું, એમ નહીં. એટલે સાધુની જે વોરાવાની વિધિ છે એને શું કહેવાય, ગૌચરી. ગૌચરી એટલે ગાય ચરી, ગૌચરી એટલે ગાય જેમ ચરે. ગાય છે ને ક્યારે પણ ઘાસને આખે આખો ન ખાઈ લે, મૂળથી ન ખાઈ લે, પણ ઉપર ઉપરથી ઘાસને ખાય. ઘણા પ્રદેશમાં જઈને ઉપર ઉપરથી ઘાસને ખાય, એટલે ઘાસને મૂળમાંથી પીડા વગેરે ન થાય. એવી રીતે પરમાત્મા છે ને, એક પરમાત્મા શું અને સાધુઓ શું, એક જ ઘરેથી બધું વોરાવી ન લે, અલગ અલગ ઘરોની અંદર જાય, થોડું થોડું વોરે. ચાર રોટલીઓ એના ઘરે હોય તો એમાંથી અડધી રોટલી કે એક રોટલી વોરે, કારણ કે એને બીજી ન બનાવવી પડે, એમાંથી એનું જીવન બરાબર ચાલી શકે. એટલે જે પણ આહાર હોય એમાંથી થોડું જ વોરાવે. તો આ પરમાત્માની પણ વિશિષ્ટતા છે કે પોતાના નિમિત્તે કોઈ પણ પ્રકારનો પાપ પરમાત્મા કરાવતા નથી. ઉપવાસમાં સક્ષમણ સમા તપ આકરા તપતા વિભુ વિરાસનાદી આસને સ્થિરતા ધરે જગના વિભુ બાવીસ પરિસહને સહંતા અદ્ભુત સમભાવે વિભુ સેવા પ્રભુ હરિહંકને પંચાંગ ભાવે. આખરી તપસ્યાઓ કરે, દીક્ષાના દિવસથી એમની તપસ્યા ચાલુ થઈ જાય, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સતત તપની પણ આરાધના કરે, ધ્યાન પણ કરે, કાયોત્સર્ગ પણ કરે, આખરી તપસ્યાઓ કરે, પણ ક્ષમતા ભાવની અંદર લીન રહી છે. આપણા જેવું પરમાત્માનું તપ હોય, આપણે શું ઉપવાસ હોય તો એકદમ આરામથી એ દિવસ પછી બીજો કામ ઓછો કરીએ અને આરામ કરીને ઉપવાસ કરીએ. ભગવાન છે ને 12.5 વર્ષની અંદર, મહાવીર સ્વામી છે 12.5 વર્ષની અંદર પલાઠી વાળીને બેઠા પણ નથી. એટલે આરામ સાથેનો એમનો તપ નથી, કષ્ટ અને સાધના સાથેનો એમનો તપ છે. એટલે પરમાત્માના તપની તોલે તો કોઈ પણ આવી જ ન શકે. એના એની સાથે 22 પરિસહ વગેરે પરમાત્મા સહન કરે છે. ભૂખ લાગે તો ભૂખ સહન કરે, તરસ લાગે તો તરસ સહન કરે, એના પછી બહુ ઠંડી હોય, બહુ ગરમી હોય, આ તે બધા કેટલાય ઉપસર્ગો, કેટલાય પરિસહો પરમાત્માને આવે એ બધું ક્ષમતા ભાવે સહન કરે. ઠંડી આવે તો સંકોચાય પણ નહીં, અને ગરમી આવે તો હવા પણ એ કરે નહીં. એટલે પરમાત્મા બધા જ પરિસહોને ક્ષમતા ભાવે સહન કરે છે. અલગ અલગ આસનોની અંદર, વીરાસન વગેરે જે પણ આસનો છે એની અંદર પરમાત્મા ધ્યાન અને કાયોત્સર્ગની અંદર સાધના કરે છે.
બાય અભ્યંતર બધા પરિગ્રહ થકી જે મુક્ત છે, પ્રતિમા વહન મળી શુક્લ ધ્યાને જે સદાય નિમગ્ન છે. જે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરતા મોહ મલ્લ વિદારીને દેવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે નમો.
બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ, પરમાત્માને કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નથી. એટલે પોતાના આત્મભાવની અંદર જ છે, પોતાના શરીર માટેનો પણ મમત્વ ભાવ નથી. એટલે એક કપડાનો પણ પરમાત્માને પરિગ્રહ નથી. આમ દેવોનો આચાર છે, ઇન્દ્રનો આચાર છે, જ્યારે પરમાત્મા દીક્ષા લે ત્યારે એક ખભા ઉપર એમને દેવદુષ્ય વસ્ત્ર આપે, પણ પરમાત્મા એ પરમાત્માની એ વસ્ત્ર પ્રત્યે પણ મમત્વ ભાવ નથી. એ વસ્ત્ર ખંડા ઉપર રહે તો પણ પરમાત્માને કોઈ ફરક પડતો નથી, અને ઉતરી જાય, નીકળી જાય, ઉડી જાય તો પણ પરમાત્મા એને પાછો ઉપાડીને ખભા ઉપર રાખતા નથી. એટલે પરમાત્મા તો અસંગ છે, પરિગ્રહથી મુક્ત છે. એના પછી પ્રતિમા વહન વગેરે શુક્લ ધ્યાને, પરમાત્મા સતત તપસ્યાઓ વગેરે કરી, પ્રતિમાઓ વહન કરી, અને શુક્લ ધ્યાનની અંદર જે ધ્યાનના વિવિધ પ્રકારો છે એમાંથી આપણે છે ને મેજોરિટીનો સમય આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનની અંદર, બે અશુભ ધ્યાન છે અને બે શુભ ધ્યાન છે. આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન અશુભ છે, અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ શુભ ભાવો છે. આપણો મેજોરિટીનો સમય આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં. આર્ત્ર ધ્યાન એટલે હાય હોય, આ તે કોઈ પણ નાનકડો પ્રસંગ બને એટલે આપણે તરત જ આકુળ વ્યાકુળ બની જઈએ, આખો દિવસ આપણો એની અંદર જ જાય. એના કારણે વગર ફોકટના આપણે કર્મો બાંધીએ, અનર્થ દંડ જે કહેવાય ને, અનર્થ દંડના પાપો આપણે ઘણા બાંધતા હોઈએ. કોઈ પણ સિરિયલ ચાલુ હોય ને, સિરિયલના પાત્રો સાથે આપણને કાંઈ રિલેશન હોય નહીં, એની સાથે કોઈ લેવા દેવા હોય નહીં, છતાં પણ જે વિલન હોય એના ઉપર આપણને ક્રોધ આવી જાય, કે જે સારો હોય એના પ્રત્યે રાગ ભાવ આવી જાય. એટલે એ સિરિયલોની સાથે આપણને કાંઈ લેવા દેવા હોતા નથી, એ છતાં પણ રાગ અને દ્વેષ આપણો ફોકટનો બંધાયા જ કરે. મેચ ચાલુ હોય ને, મેચમાં એ વ્યક્તિઓ રમતા હોય, અને એ તો એક પ્રકારનો ખેલ છે, એની અંદર કોઈ જીતે કોઈ હારે, ક્યારેક એ વ્યક્તિ 100 રન પણ બનાવી લે અને ક્યારેક 0માં પણ આઉટ થઈ જાય. એનાથી કાંઈ વિશેષ આપણને ફરક પડે છે? હે, આપણે જોઈએ તો આપણને કાંઈ ફરક પડે છે? એ 100 રન બનાવશે તો પણ આપણને કાંઈ એમાંથી એને જે ગિફ્ટ મળશે એમાંથી કાંઈ આપવાનો નથી, અને આપણને કોઈ પણ વિશેષ ફરક પડવાનો નથી. છતાં પણ 100 રન બનાવે એટલે આપણે ખુશખુશાલ એકદમ થઈ જઈએ અને એની સારી સારી વાતો કરીએ, અને બીજા દિવસે એ જ વ્યક્તિ સચિન તેંડુલકર જ છે, 100 રન બનાવે તો આખી દુનિયામાં વાહ વાહ થાય, અને પછી બીજા દિવસે 0માં આઉટ થઈ જાય તો બધા લોકો એને ગાળો આપે. એને આપણે શું બગાડ્યું છે? એને શું બગાડ્યું? આ તો ખેલ રમતો હતો, ખેલની અંદર હાર જીત તો થયા કરે, છતાં પણ આપણે એવા એની અંદર ખૂંચાઈ જઈએ કે 0 રનમાં આઉટ થઈ જાય એટલે એને ગાળો આપતા થઈ જઈએ. એટલે આ વગર ફોકસના જે પણ પાપો છે ને એ આપણે ઘણા બાંધી દેતા હોઈએ. ટીવી છે, પેપરો છે, આ તે બધા પ્રસંગો આપણે વાંચીએ અને એની અંદર આપણે ઇન્વોલ્વ થઈ જઈએ, અને એ ઇન્વોલ્વમેન્ટના કારણે આપણે ઘણા કર્મો બાંધી લઈએ. ઇન્વોલ્વમેન્ટ આપણો એની અંદર આવવો જોઈએ. ટીવી જોવો છો તો એકદમ ક્ષમતા ભાવે તમે ટીવી જુઓ તો ઠીક છે, નહીં તો ટીવી જોવાની ના પાડવામાં આવી. એની અંદર ઇન્વોલ્વમેન્ટ તમારું હોવું જોઈએ નહીં, કે આ તો બધું નાટક છે, આ તો તમારા મનોરંજન માટે. વાસ્તવમાં છે ને, સિરિયલના પડદાની પાછળ જે વિલન છે ને જે સારો વ્યક્તિ છે એ બંને સાથે ચા પાણી લેતા હોય છે, એને પોતાના અંદર કોઈ વેરભાવ વગેરે હોતો નથી, એ તો બધા એક જ છે, આખા સેટમાં બધા સાથે હળી મળીને કામ કરે છે, પણ બહાર એવા દેખાવો કરે કે આપણા મનોરંજન માટે એ લોકો આ પ્રકારનું નાટક વગેરે કરતા હોય અને આપણે એની અંદર ઇન્વોલ્વ થઈ જઈએ, એના કારણે આપણે ઘણા કર્મો બાંધી લઈએ. આપણે એક સિરિયલ સતત જોતા હોઈએ અને એ સિરિયલ બેનપણીઓ બે મળે અને કાલે મેં એ સિરિયલ જોઈ નથી, એમાં શું થયું, અરે હોલી તો એને તો આવી રીતે કર્યું ને તે કર્યું ને આ કર્યું ને તે કર્યું, એ બોલવાની અંદર પણ આપણે ઘણા પાપો બાંધી દઈએ. શાસ્ત્રકારો આને અનર્થ દંડ કહે છે. અનર્થ દંડ, અનર્થ એટલે ફોકટનું, ફોકટનું દંડ. આપણને એના કારણે ફોકટનું, એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી, છતાં પણ આપણે દંડાઈએ છીએ. તો આવા પાપોથી દૂર રહેવાનું ભગવાન આપણને જણાવે છે. પણ પરમાત્મા આવા આવા બધા પાપોનો વિચાર વગેરે પરમાત્મા તો ક્યારે કરે પણ નહીં. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાનની અંદર પરમાત્મા હોય જ નહીં, સદા શુક્લ ધ્યાનની અંદર જ હોય. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની અંદર જ પરમાત્માની પરિણતિ હોય. હંમેશા સારા ભાવો જ હોય, ગમે એટલા એ વ્યક્તિ ઉત્સર્ગ કરતો હોય તે છતાં પણ એના પ્રત્યે પરમાત્માના પરમાત્માને એ વ્યક્તિના પ્રત્યે પણ કોઈ દ્વેષ ભાવ આવતો નથી. સંગમ દેવ છે, સંગમ દેવે કેટલાય ઉત્સર્ગ કર્યા, છ છ મહિના સુધી એણે પરમાત્માને હેરાન કર્યા, અને છ મહિના સુધી એ થાક્યો નહીં તો એને થયું કે હવે તો છ છ મહિના થઈ ગયા, આ વ્યક્તિ ડરતો નથી, આ વ્યક્તિ કંપાયમાન થતો નથી. તો એણે એક જ રાતની અંદર 20 ભયંકર ઉત્સર્ગ કર્યા, મોટામાં મોટા એવા 20 ઉત્સર્ગ કર્યા, તે છતાં પણ ભગવાન ચલાયમાન થયા નહીં. ત્યારે એને થયું કે હવે મારી શક્તિ પૂરી થઈ ગઈ, હવે આ વ્યક્તિને હું ડરાવી શક્યો નહીં, એટલે એ ભગવાનને મૂકીને પાછો વળી ગયો. એ પાછો દેવલોક તરફ જવા લાગ્યો કે હવે મારું કામ નથી, આ વ્યક્તિને ડરાવવું એ મારું કામ નથી, એટલે એ પાછો જવા લાગ્યો. તો એની પીઠ જોઈને ભગવાને આંસુના બે બૂંદ પાડી દીધા, ભગવાનની આંખમાંથી બે આંસુ વહી ગયા. શા માટે? ભગવાનને એના ઉપર કરુણા આવી કે આ વ્યક્તિએ મને આટલો હેરાન કરીને કેટલા બધા કર્મ બાંધી લીધા, બિચારો આ તો સંસારની અંદર કેટલો રખડ છે, મને હેરાન કરીને એણે આટલા બધા કર્મ બાંધ્યા. એટલે હેરાન કરનાર પ્રત્યે પણ પરમાત્માની કરુણા બુદ્ધિ છે, અને એ કરુણાના કારણે ભગવાનની આંખોમાંથી આંસુની ધારા વહે. હેમચંદ્રાચાર્યજી એક શ્લોકની અંદર લખે છે કે એ આંસુની ધારા પણ જેણે જોઈ હશે એ પણ ધન્ય છે. અને આ આંસુના બે બૂંદ ભગવાનના જે કરુણામાંથી નીકળ્યા, ભગવાન તો કેવા નીડર હોય, બાલ્ય અવસ્થાની અંદર પણ ભલભલા દેવોને એક મુઠ્ઠી મારે તો પણ દેવો નીચે પડી જતા હતા, એક બાલ્ય અવસ્થાના કિસ્સા છે. અને એટલી શક્તિ હોવા છતાં દીક્ષા લઈને જ્યારે નીકળ્યા ત્યારે એક આટલા બધા લોકો ઉત્સર્ગ કરે છે, કોઈને એક લાખો પણ મારતા નથી. 12 વર્ષની અંદર ભગવાને કોઈનો સામનો કર્યો? કોઈનો નહીં. બાલ્યાવસ્થાની અંદર એક પગના આંગૂઠાથી આખો મેરુ પરમાત્મા પર્વત જે ચલાયમાન કરી શકે એની શક્તિ કેટલી હશે? તો પછી આટલા બધા લોકો એમને હેરાન કરે, એક લાખો નાખી દે તો એ લોકો શાંતમાં શાંત થઈ જાય કે નહીં? આપણે હોઈએ તો, આપણને કોઈ હેરાન કરે તો આપણે છોડીએ એને? તો પરમાત્મા પાસે એટલી બધી શક્તિ હોવા છતાં પણ પરમાત્મા સામનો નથી કરતા, પણ સ્વીકાર કરે છે, બધું ક્ષમતા ભાવે એનો સ્વીકાર કરે છે કે મારો અને એનો પૂર્વભવનો જે વેરનો અનુબંધ છે એનું કામ બજાવે છે, મને ક્ષમતા ભાવે સહન કરવાનું. પોતાના સ્વભાવની અંદર જ પરમાત્મા મગન છે. એટલે ભગવાન આપણને સંદેશ આપે છે, પોતાના સ્વભાવથી વિપરીત જવું નહીં, વિભાવમાં ક્યારે પણ જવું નહીં. આપણો સ્વભાવ શું છે? આત્માનો મૂળભૂત સ્વભાવ શાંતતાનો છે, સ્વીકારવાનું છે, પ્રતિકારનો નથી. એક છે ને, એક સાધુ હતો, અન્ય ધર્મનો સંન્યાસી હતો, રોજ પવિત્ર જે નદી હોય ને એની બાજુમાં એની ઝોપડી હતી, રોજ એ નદીમાં સ્નાન કરવા માટે જાય. તો એ નદીમાં છે ને એક વખત વીંછી પડી ગયો, વીંછી. એ વીંછી છે ને આમ નદીમાં પડે છે, પછી એને બહાર નીકળવા માટે મુશ્કેલી લાગે છે, એટલે તરફડ્યા કરે છે. તો ઓલો સંત છે ને નદીમાં નાહવા માટે ગયા, એમણે આ દ્રશ્ય જોયું તો વીંછીને ઉપાડીને બહાર કાઢી. તો જેવું એને બહાર કાઢ્યું ને એને એ સંતના હાથ ઉપર ડંખ મારી દીધો, તો પણ એ ડંખ આપ્યું તો એ પાછો એ વીંછી એટલે હાથ ડગમગાયમાન થઈ ગયો ને વીંછી પાછો પાણીમાં પડી ગયો, એટલે પાછો એ સંત છે ને પાછો એને બહાર કાઢી. પાછો એ ડંખ મારે છે, પાછો એ પડી જાય છે. કોઈ કોઈ બીજા વ્યક્તિએ જોયું તો એને કહ્યું કે આ તો તમને હેરાન કરે છે, આ તો તમને ડંખ મારે છે, તમે શું કામ એને બહાર કાઢો છો, એને જવા દો ને અંદર. ત્યારે સંત ખૂબ જ સરસ જવાબ આપે છે, ડંખ મારવું એ વિછીનો સ્વભાવ છે, જ્યારે ક્ષમતાભાવે સહન કરીને એને સહાય કરવું એ મારો સ્વભાવ છે. આ વિછી પોતાના સ્વભાવમાં રહે છે, એ વિભાવમાં જતો નથી તો હું શા માટે વિભાવમાં જાઉં, હું મારો સ્વભાવ બજાવું. એ પોતાનો સ્વભાવ બજાવે છે તો હું મારો સ્વભાવ બજાવું. એટલે સ્વભાવમાં હંમેશા રહેવું એ શ્રાવકનું કર્તવ્ય છે. હવે કેવળ જ્ઞાન પરમાત્માને આટલા કષ્ટો અને ઉપસર્ગો દ્વારા સાધના કર્યા પછી પરમાત્મા કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, એ કેવળ જ્ઞાનનું અહીંયા વર્ણન કરે છે. જે પૂર્ણ કેવળ જ્ઞાન લોકા લોકને અજવાળતું, જે નામ સામર્થ્ય કેરો પાર કો નવ પામતું, જે પ્રાપ્ત જેણે ચાર ગાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે.
સાધના કર્યા પછી પરમાત્માને પાંચમું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન એક વખત આવી જાય એટલે જગતના બધા જ ભાવો પરમાત્મા જોઈ શકે, ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાનકાળ બધા જ દ્રવ્ય ગુણ પર્યાયો એ બધા જ પરમાત્મા જોઈ શકે. તે છતાં પણ પરમાત્મા એ બધાથી પર હોય છે, પરમાત્મા બધાથી અલિપ્ત હોય છે. એટલે કોઈ વ્યક્તિ હોય પરમાત્મા જ્યારે વિચરતા હતા ને ત્યારે એ જ સમયની અંદર 363 પાખંડીઓ હતા. એટલે પરમાત્મા જે સત્ય વાતો બધાને કરે એનાથી વિરુદ્ધ વાતો કરનારા 363 પાખંડીઓ હતા. એટલે એ લોકો વિપરીત વાતો કરીને લોકોને ભોળવવાની કોશિશ કરે. એટલે ભગવાનના જેટલા અનુયાયીઓ છે, ભગવાનના સમોસરણમાં જેટલા લોકો આવીને ધર્મ પામતા હતા, એનાથી કેટલાય વધારે લોકો એ પાખંડીઓ પાસે જઈને ઊંધો ધર્મ પામતા હતા. પણ તે છતાં પણ પરમાત્મા છે ને કોઈના પ્રત્યે આવો ભાવ નહીં કે આ આવો વ્યક્તિ છે, કે ક્યારે પણ પોતાની વાણીની અંદર કોઈની પણ ટીકા વગેરે ક્યારે પણ કરી નથી. જે સત્ય ભગવાનને દેખાયું એ સત્ય સ્વરૂપે ભગવાને કહ્યું. ભગવાને કહ્યું કે વેદો પણ સાચા છે, કુરાન બાઇબલ આ છે, બધા જ ધર્મોના ગ્રંથો પોતપોતાના સ્થાને બધા સત્ય છે. ભગવાને ક્યાંય પણ કોઈ પણ ધર્મને ખોટો કહ્યો નથી. એટલે છે ને આ બધી લડાઈઓ આપણે ઊભી કરી છે. પણ જે પરમાત્મા હોય, જે અનંત જ્ઞાની હોય, એ સત્યને સત્ય રૂપે ખાલી બતાવે, બાકી કોઈની અંદર ઇન્વોલ્વ ન થાય. પોતાના શાસન પ્રત્યે પણ એમને રાગ નથી, કે એમણે જે શાસનની સ્થાપના કરી તો એના પ્રત્યે પણ મારા સાધુઓ વધે, કે મારું શાસન જોરદાર ચાલે, એવું પણ પરમાત્માને મનમાં કોઈ ભાવ નથી. એટલે પરમાત્મા બધા પ્રત્યે સમભાવવાળા છે. જેના મહા સામર્થ્ય કેરો, પરમાત્માનું સામર્થ્ય એવો છે, એમના કેવળ જ્ઞાન પછી જે સંમોત્રણ વગેરે ની રચના વગેરે થાય એ લોકો એ જોઈને જ અંજાઈ જાય. ગૌતમ સ્વામીનું ઉદાહરણ આવે છે. ગૌતમ સ્વામીએ 1500 તાપસોને પ્રતિબોધ પમાડ્યા. 1500 તાપસો અષ્ટાપદ તીર્થ ઉપર જવા માટે નીકળ્યા હતા. અને અષ્ટાપદ એવો તીર્થ છે કે એના 2-3 પગથિયા સુધી જઈ શકાય, પણ જે વિશિષ્ટ એકાવતારી જીવ હોય એટલે નજીકમાં મોક્ષ જવાનું હોય એ જ વ્યક્તિ ઉપર જઈને ત્યાં તેરાસરોના દર્શન કરી શકે, બાકી કોઈ વ્યક્તિ ઉપર ચડી પણ ના શકે. એટલે આ તાપસો છે ને 2-3 પગથિયા સુધી પહોંચી શકતા હતા, ઘણા તપો સાધનાઓ વગેરે બધું કરીને. તો ગૌતમ સ્વામી ત્યાં ગયા તો એમને લાગ્યું કે આ તો હૃષ્ટપુષ્ટ શરીર વાળો છે, આ તો કોઈ તપ વગેરે કરતો પણ નહીં હોય, અને આ વ્યક્તિ અમે તો આટલા વર્ષની સાધના કરીએ છીએ તો પણ અમે નથી ચડી શક્યા, તો આ વ્યક્તિ કેવી રીતે ચડી શકશે? તો ગૌતમ સ્વામી છે ને સૂર્યના કિરણનો સહારો લીધો. સૂર્યનો જો કિરણ આવતો હતો ને એ કિરણને પકડી અને ફટાફટ અષ્ટાપદ ઉપર ચડી ગયા. ને પાછા બીજા એક રાત્રિ ત્યાં રોકાઈ અને બીજા દિવસે નીચે આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું. ત્યારે એમને લાગ્યું કે આ વિશિષ્ટ વ્યક્તિ કોઈ લાગે છે, આટલી બધી લબ્ધિ એની પાસે છે. તો બધા એના શિષ્ય બનવા તત્પર થયા. તો 1500 જે તાપસો હતા એમણે એમનું શિષ્યત્વ સ્વીકાર કર્યું. બધાને ગૌતમ સ્વામીએ ત્યાં જ દીક્ષા આપી દીધી અને બધા વર્ષોના વર્ષો સુધી એમણે જે ઉપવાસો કર્યા હતા બધાનું પારણું ગૌતમ સ્વામીએ કરાવ્યું. ગુરુ છે ને એ આટલા વિનય છે ગૌતમ સ્વામી કે ગુરુ હોવા છતાં પણ શિષ્યને બધાને પારણું કરે, પોતે ત્યાં બાજુમાં ખીર વોરાવી લાવે છે એક વાટકો ભરીને. હવે 1500 જણાને લાગે છે કે આટલો નાનકડો આ પાત્રો છે એમાંથી અમે 1500 જણા છીએ, ક્યાં એનું આટલું પાત્રો પૂરો થશે? બધાને એક એક ચમચી પણ નહીં મળે. પણ ગૌતમ સ્વામી પાસે એવી લબ્ધિઓ હતી કે એની અંદર અંગૂઠો નાખ્યો અને એ બધાને આપતા ગયા. બધાનું પેટ ભરાઈ ગયું એટલી ખીર બધાને મળી, તે છતાં પણ એ પાત્રની અંદર એટલી ખીર બાકી રહી ગઈ. એટલે આટલી લબ્ધિઓ ગૌતમ સ્વામી પાસે હતી, પણ વિનય કેવો, આટલું જ્ઞાન એમની પાસે છે છતાં પણ ભગવાનને પ્રશ્નો પૂછે. આખી જે સભા હોય ને એ સભાની વચમાં ભગવાનને ડાઉટ પૂછે તો ભગવાન એ ડાઉટના ક્લેરિફિકેશન કરે, પોતાનો જ્ઞાનનો ઉપયોગ કરે ને તો એમને જવાબો મળી શકે. પણ એક વિનય છે કે ભગવાનને પૂછીને બધું કામ કરવું. ભગવાનને નાની નાની 36,000 પ્રશ્નો એમણે પૂછ્યા ભગવાનને, પણ ત્યાં પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો નહીં. એમના 50,000 શિષ્યો, તમે વિચાર કરજો ગૌતમ સ્વામી જે છે એમના 50,000 શિષ્યો, મહાવીર સ્વામીના કેટલા? મહાવીર સ્વામીના 14,000 શિષ્યો છે ખાલી અને ગૌતમ સ્વામીના 50,000 શિષ્યો. એમાં પણ ગૌતમ સ્વામીની લબ્ધિ એવી કે જે જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થઈ જાય. મહાવીર સ્વામીના 14,000 શિષ્યોમાંથી ખાલી 700 સાધુઓને કેવળ જ્ઞાન થયું હતું, બધાને કેવળ જ્ઞાન નહોતું થયું. પણ ગૌતમ સ્વામી એવા છે 50,000 શિષ્યોને દીક્ષા આપી અને દીક્ષા આપીને તરત જ કેવળ જ્ઞાન થઈ જાય. એટલે એવી લબ્ધિ એમની, અને પોતાને કેવળ જ્ઞાન હજી થયું નથી. ગૌતમ સ્વામીને પોતાને કેવળ જ્ઞાન થયું નથી, પણ જેને દીક્ષા આપે બધાને કેવળ જ્ઞાન. ઓલા આયુબુત્તા મુનિ છે, 8 વર્ષનો બાળક છે, એને દીક્ષા આપી છે અને પછી એ બાલક બુદ્ધિની અંદર છે એટલે બીજા છોકરાઓ તલાવડીની અંદર કાગળની બોટો બનાવે, બોટો બનાવીને રમતા હોય તો એ કાગળની બોટો છે ને પાણીથી ભીંજાઈ જાય એટલે ડૂબી જાય. પણ એ ગોતરી માટે જતા હતા તો એમની સાથે એક નાનો પાત્રો હતો તો એમણે પાત્રો નાખ્યો તળાવની અંદર. પાત્રો છે ને લાકડાનો હોય એટલે એ તરવા લાગે, બધા કરતા ફાસ્ટ ફાસ્ટ આવે એટલે આ નાનકડા બાલમુનિ છે એમને બીજી કાંઈ તો ભાન હોય નહીં એટલે જોઈ જોઈને રાજી થાય, મારી બોટ બધાથી આગળ ચાલે છે, આ બધાની બોટો ડૂબી જાય છે ને મારી બોટ આગળ ચાલે છે. પછી ગૌતમ સ્વામીએ કહ્યું આપણાથી આમ ન કરાય, સાધુ છે ને કાચા જળનો સ્પર્શ પણ ન કરે, આ તમે બહુ ખોટું કર્યું છે, તમે જઈને ભગવાન પાસે એની ક્ષમાપના માંગો. તો 8 વર્ષના આ મુનિ છે એમણે ભગવાન પાસે જઈને ઈર્યાવય ચાલુ કરી. આપણે જે ઈર્યાવય બોલીએ છીએ ને એ જ ઈર્યાવય એમણે બોલી, કાંઈ વિશેષ એની અંદર બોલ્યું નથી. આપણે કેટલી વાર ઈર્યાવય બોલી લીધી હજી સુધી? એમણે ખાલી એક જ વખત ઈર્યાવય બોલી. ઈર્યાવયની વચમાં પણગ દગ મટી મકડા, પણગ દગ મટી એટલે પાણી અને માટીનો જ્યાં સંયોગ થાય ત્યાં જીવનની ઉત્પત્તિ થાય, એટલે એ એમને ટકી ગયું કે મેં આવું કર્યું કે ત્યાં પાણી માટી હતી અને ત્યાં પાણી ભરાયું હતું અને મેં એમાં સંયોગ એને ટચ કરીને બોટ ચલાવી અને મેં કેટલું બધું પાપ કર્યું, એટલે એ ચિંતનની ધારાની અંદર એ ડૂબી ગયા અને ત્યાંને ત્યાં એમને કેવળ નહીં. 8 વર્ષનો બાળક છે, બીજું તો કાંઈ વધારે ખબર નથી, એક ઈર્યા વયથી એમને કેવળ જ્ઞાન થઈ ગયું. વિચાર કરજો ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કેટલો ટાઈમ લાગ્યો? 12.5 વર્ષ લાગ્યા. આદિનાથ ભગવાનને 1,000 વર્ષ લાગ્યા અને આમને ખાલી ઈર્યાવય કરતા કરતા કેવળ જ્ઞાન. વિચાર કરજો મનના ભાવોની ઘણી અસર પડે છે. મનો એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, આપણું મન જે છે ને એ જ બંધનું કારણ છે, કર્મના બંધનું કારણ છે અને એ જ મન કર્મોની નિર્જયાનું કારણ છે. એટલે મનનું એટલું બધું મહત્વ છે. એના વિવિધ દ્રષ્ટાંતો છે આપણે આગળ લેશું, અત્યારે આ વિષય ઉપર જ આપણે રહીએ. હવે શું કરે છે? જે રજત સોનાને અનુપમ રત્નના ત્રણ ગઢમઈ સુવર્ણના નવ પદ્મમાં પદ કમલને સ્થાપન કરી ચારે દિશા મુખ ચાર ચાર સિંહાસને જે શોભતા
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું.
અરિહંત પરમાત્મા ને કેવળ જ્ઞાન થાય એટલે દેવો સંવત્સરણ ની રચના કરે. એ સંવત્સરણ કેવું? તો પહેલો ચાંદી નો ગઢ હોય, ઉપર સોના નો ગઢ હોય, એની ઉપર રત્નો નો ગઢ હોય, અને એની ઉપર રત્ન મણિમય સિંહાસન હોય. એ સિંહાસન ઉપર પરમાત્મા બિરાજમાન થઈને દેશના આપે. એક બાજુ પરમાત્મા બેસે તો બીજી ત્રણ બાજુ દેવો પરમાત્મા જેવા જ બિંબ ની સ્થાપના કરે, એટલે બધા લોકોને પરમાત્મા પોતાની સામે દેખાય. અને પોતે દેશના આપતા હોય, બધા લોકો પોતપોતાની ભાષામાં એ દેશનાને સમજે છે. પણ પરમાત્માના અતિશયો કેવા છે, પરમાત્માનો પ્રભાવ કેવો છે કે આવા રત્ન મણી જડિત આવા સંવત્સરણમાં બધા લોકો બેઠા હોય પણ કોઈને મન ન થાય કે અંદરથી એક રત્ન તો લઈને હું ચાલ્યો જાઉં. આટલા આખા રત્નથી જડાયેલો સંવત્સરણ હોય એમાંથી એક રત્ન કાઢી લેવાનું મન ન થાય કોઈને? હે, બધા ધનની લાલસા વાળા વ્યક્તિ જ હોય. સંસારમાં જે લોકો રહેલા હોય એમને ધનની લાલસા તો હોય, પણ કોઈને ક્યારે મનમાં પણ એવો ભાવ ના આવે કે આ હીરો કેટલો સુંદર છે, આને હું લઈ જાઉં તો મારી પાસે આવો હીરો હોય તો, એવા ભાવો પણ નહીં. પરમાત્માનો આ વિશિષ્ટ પ્રભાવ છે. પરમાત્મા જ્યારે વર્ષીદાન પણ આપે ને ત્યારે લોકો લેવા માટે આવે, પણ લેતા લેતા એ શરમાય. જે વ્યક્તિઓ લેવા માટે આવે ને એ લેતા લેતા પણ એમને શરમ આવે. એ લોકો શું વિચાર કરે, આ વ્યક્તિ છે એ દીક્ષા લેવા માટે નીકળ્યો છે અને એ બધું છોડી રહ્યો છે, અને અમે એ વ્યક્તિ જે છોડી રહ્યો છે એને જ અમે ગ્રહણ કરવા આવ્યા? અમે કેવા પાપી છીએ? આ વ્યક્તિ બધું એકદમ મુક્ત ભાવે બધું છોડી રહ્યું છે, પોતાની લાલસા ખતમ કરી રહ્યો છે, ને અમારી લાલસા કેવી છે કે અમે એ જ ગ્રહણ કરવા માટે આવી રહ્યા છે. એટલે લોકોને એક પ્રકારનો સંતોષ આવી જાય કે અમને વધારે નથી જોઈતું, ભગવાન પાસેથી જેટલું મળે એટલું ઠીક છે, બાકી આ તો લાલસા વધારનારું છે, આ ધન છે એ લાલસા. એટલે લોકોને એ સંવત્સરી દાન કરતા સંતોષનો દાન ભગવાન વધારે કરી દે છે. એટલે પરમાત્મા પાસેથી લોકો બોધ પામી જાય છે. એટલે પરમાત્માની આવી આવી અવસ્થાઓનું ચિંતન કરીને જ ઘણા લોકો પામી જાય. આ સંવત્સરણ જ એવું છે કે સંવત્સરણને જોઈને આ ગૌતમ સ્વામીએ જે 1500 તાપસોને જે પ્રતિબોધ કર્યા હતા, તો 1500 તાપસો તો રસ્તામાં કેવળ જ્ઞાન પામી ગયા, બીજા એટલે 500 તાપસો રસ્તામાં કેવળ જ્ઞાન પામી ગયા, બીજા 500 હતા ને એ દૂરથી સંવત્સરણની રીતિ સુધીને જોઈ આવો સંવત્સરણ. એટલે આની અંદર પરમાત્મા બિરાજમાન છે અને પરમાત્માને કાંઈ પણ રાગ ભાવ નથી આવા સંવત્સરણ પ્રત્યે, પણ રત્ન મણિમય જડિત આવા સંવત્સરણ પ્રત્યે પણ પરમાત્માને કાંઈ નથી. તો એ જોઈને લોકો 500 લોકોને કેવળ જ્ઞાન થઈ ગયું, અને બીજા 500 હતા એ પરમાત્માની પાસે ગયા, પરમાત્માને જોઈને કેવળ જ્ઞાન થઈ ગયું. વિચાર કરજો, ખાલી એમની રિદ્ધિ શુદ્ધિ જોઈને પણ કેટલા જીવો તરી જાય છે, કેટલા લોકોને મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. આપણા 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 સારામાં સારો આપણો ઘર હોય, કે સારામાં સારી ગાડી હોય, બંગલા હોય, મકાન હોય, દુકાન હોય, એ બધા જોઈને કોઈને વૈરાગ્ય થાય? હે, અરિહંત પરમાત્માના 12 ગુણો છે ને, 12 ગુણામાંથી 8 તો પ્રતિહાર્ય છે. અશોક વૃક્ષ એ ભગવાનનો એક ગુણ છે, પુષ્પની વૃષ્ટિ એ ભગવાનનો એક ગુણ છે. આ બધું કેવી રીતે ગુણ બની શકે? તમારી અંદર જે રહેલું હોય એ તમારું ગુણ કહેવાય. બહાર તમારી ગાડી એ તમારું ગુણ છે? હે, તમારી પાસે જે પૈસા છે એ તમારો ગુણ કહેવાય? તમારી જે સોનાની સમજો ખુરશી હોય તો એ તમારું ગુણ કહેવાય? નહીં, પણ પરમાત્માનો રત્નમય જે સિંહાસન છે ને એ પરમાત્માનો ગુણ કહેવાય છે. પરમાત્મા ઉપર પુષ્પોની વૃષ્ટિ થાય છે ને એ પરમાત્માનો ગુણ કહેવાય છે. પરમાત્મા બોલે અને દેવો દુંડુબીઓ વગાડે, વીણા વગેરે વગાડે, એ પરમાત્માનો ગુણ છે. કેમ એ બાહ્ય ચીજો પરમાત્માનો ગુણ કહેવાય? એનું કારણ આ જ છે કે આ બધી ચીજો જોઈને લોકોને બોધ થઈ જાય, લોકો એ જોઈને વૈરાગ્ય પામી જાય. આપણી કોઈ એવી બહારની વસ્તુઓ જોઈને કોઈ લોકોને વૈરાગ્ય ન ઉત્પન્ન થાય. આપણે સારામાં સારું ઘર લઈએ કે ગાડી લઈએ તો લોકોને રાગ ભાવ, મને પણ આવી ગાડી જોઈએ, એ જોઈને લોકોને ઈચ્છા થાય, અદેખાઈ થાય કે એમને પણ એવી ગાડી વસાવવાનું મન થાય. જ્યારે પરમાત્માની આવી બધી વિશિષ્ટ વસ્તુઓ જે છે, રત્નમય સિંહાસન છે, એ જોઈને લોકોને વૈરાગ્ય થઈ જાય કે ભગવાન આ રત્નમય સિંહાસન પ્રત્યે પણ વિરાગી છે, કે એ રાગ કરતા નથી, આવા રત્નમય સિંહાસન ઉપર બેઠા છે છતાં પણ એમને રાગભાવ નથી, એમને એ સિંહાસન ગમતો નથી, તો મને કેમ ગમાડવું? એટલે એ વિચાર કરી કરીને લોકોને બોધ થઈ જાય, વૈરાગ્ય થઈ જાય. એટલે આ બધી વસ્તુઓ ભગવાનનો ગુણ કહેવાય. એટલે પરમાત્માના 12 ગુણો છે. એના પછી પરમાત્મા જ્યાં પગ મૂકે ત્યાં દેવો સુવર્ણ કમળની સ્થાપના કરે. એટલે જ્યાં જ્યાં પરમાત્મા આવે ભગવાન જમીન ઉપર પગ ન મૂકે, કારણ કે એના માટે છે ને એ નિયમ છે કે દેવો છે ને દેવો હંમેશા જમીનથી 4 આંગળ અધર ચાલે. દેવો પણ જમીન ઉપર ક્યારે પગ ન મૂકે, 4 આંગળ ઉપર જ હોય. તો હવે ભગવાન છે, ભગવાન જો વિહાર કરે અને જમીન ઉપર પગ ટચ કરે તો દેવો એનાથી ઉપર થઈ જાય. એટલે દેવો ઉપર અને ભગવાન નીચે, એટલે એ એક પ્રકારનો અવિનય થઈ જાય. આપણે ગુરુને કહીએ ને ઉચ્ચાસણે સમાસણે, એટલે ગુરુની પણ ઉચ્ચાસણે બેસાય નહીં, ગુરુના સમાન આસને પણ બેસાય નહીં, ગુરુથી નીચે બેસાય. એવી રીતે ભગવાનથી પણ ઉચ્ચ દેવો ચાલી શકે નહીં. એટલે દેવો છે ને 4 આંગળની બદલે 5 આંગળનો સુવર્ણમય કમળ બનાવે, એની ઉપર ભગવાન પગ મૂકીને ચાલે. એટલે એક એક પરમાત્માના અતિશયો છે. જ્યાં જ્યાં પરમાત્મા ચાલે ને ત્યાં ત્યાં વૃક્ષો નમી જાય, જાણે વૃક્ષો પણ ભગવાનને વંદના કરતા હોય. ત્યાં ત્યાં જે પશુ પક્ષીઓ છે એ મધુર સ્વરો ગાતા હોય, પરમાત્માના આવવાની એમના સ્વાગત કરવાની ભાવના એની અંદર ઉત્પન્ન થાય. જ્યાં જ્યાં પરમાત્મા ચાલે ત્યાં ત્યાં કાંટા સીધા હોય તો કાંટા ઊંડા થઈ જાય. એ એક એક અતિશયો પરમાત્માના છે. તો પરમાત્મા આવી રીતે વિસરી રહ્યા છે. સંવત્સરની શોભા અહીંયા બતાવે છે. જ્યાં છત્ર સુંદર ઉજ્જવલા શોભી રહ્યા શિર ઉપરે, ને દેવ દેવી રત્ન ચામર વિંજતા કર દ્વય વડે, દ્વાદશ ગુણો વર દેવ વૃક્ષ અશોક જ્યાં શોભી રહ્યો, એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું. કરોડો દેવો પરમાત્માની સેવામાં હાજર હોય, ચામરો વીજાતા હોય, દેવડુંડું જેવું વાગતી હોય, પરમાત્માની સેવા માટે દેવો આમ તૈયાર જ ઉભા હોય. એના પછી પરમાત્માના સંવત્સરની ઉપર અશોક વૃક્ષ છે. અશોક વૃક્ષની એ સ્પેશિયાલિટી છે, જ્યાં જ્યાં અશોક વૃક્ષ હોય ને એની નીચે તમે બેસો એટલે તમને શાંતતાનો ભાવ પ્રગટે. બે જો દુશ્મન લોકો સાથે અશોક વૃક્ષની નીચે બેસે ને તો એમને મૈત્રી ભાવ ઉત્પન્ન થઈ જાય. ભલે ગમે એટલો વેર હોય પણ અશોક વૃક્ષની નીચે તમે બેસો એટલે મૈત્રીનો ભાવ પ્રગટ થવા લાગે. એટલે આ અશોક વૃક્ષની સ્પેશિયાલિટી છે. આ અશોક વૃક્ષ છે ને પરમાત્માના આખા સંવત્સરણ ઉપર છવાયેલો છે, એટલે એની છાયામાં બધા લોકો આવી જાય, એટલે વેર પોતાના મેળે છમી જાય. બીજો તો પરમાત્માનો પ્રભાવ છે, પણ અશોક વૃક્ષનો પણ પ્રભાવ ત્યાં કામ કરે છે. એટલે જાતિ વૈર જેનો છે, સાપ અને નોળિયો છે, સિંહને હરણ છે, આ તો જાતિ વૈરી છે. એકબીજાને જોઈને પણ એમને ક્રોધ ઉત્પન્ન થાય અને મારી નાખવાના ભાવો ઉત્પન્ન થાય, પણ પરમાત્માના સમસરણમાં બાજુ બાજુમાં બેસે છતાં પણ એકબીજાને ક્યારે પણ હેરાન કરતા નથી.
મહા સૂર્ય સમ તેજસ્વી શોભે ધર્મ ચક્ર સમીપમાં, ભામંડલે સમ તેજસ્વી શોભે ધર્મ ચક્ર સમીપમાં, ભામંડલી તેજ વિજિગંત મેર જાનુ પ્રમાણ પુષ્પો અદધીન.
આ એક લીટી અહીંયા એક્સ્ટ્રા થઈ ગઈ છે, એટલે પહેલી બીજી ને ત્રીજી લીટી છે. આ મહામંડળ વાળી જે લીટી છે ને એ એક્સ્ટ્રા ડબલ થઈ ગઈ છે. એટલે મહાસૂર્ય સમાન એક ધર્મ ચક્ર છે, એની રચના દેવો કરે છે. ધર્મરૂપી ચક્ર પરમાત્મા જ્યાં જાય ત્યાં આ ધર્મચક્ર આગળ ચાલે અને પરમાત્માના શાસનનો ડંકો એ આગળ વધારતો રહે. ચોમેર જાનું પ્રમાણ, ભગવાન જ્યાં બેઠા હોય એમના ઘૂંટણ અને જાનું જેટલા પુષ્પોની વૃષ્ટિ દેવો કરી રહ્યા છે. ભામંડલે પ્રભુ પીઠથી આભા પ્રસારી દિગંતમાં, ભગવાનના પીઠ પર મેં કહ્યું ને એમ ભામંડલની રચના થાય, ભગવાનનો તેજ એની અંદર ફંકેલાઈ જાય, જેના કારણે બધા જ લોકો પરમાત્માનો મુખ જોઈ શકે છે. આવા પ્રભુનું આ બધો સામર્થ્ય છે. એના પછી કહે છે
જ્યાં દેવ દુન્દુ ગોત ગજવે ઘોષણા પ્રાણ લોકમાં ત્રિભુવન તણા સ્વામી તણી સૌએ સુણો શુભ દેશના પ્રતિબોધ કરતા દેવ માનવ ને વળી તિર્યંજને એવા પ્રભુ હરિયંતને પંચાંગ ભાવે.
એટલે દેવો આખા નગર ની અંદર ફરી વળે અને દેવ ડુંડુવી જોર જોર થી વગાડીને લોકોને કહે કે આ તીર્થંકર અહીંયા દેશના આપવાના છે, તમે બધા કામ છોડીને અહીંયા દેશના સાંભળવા માટે આવો કે તમારો ઉદ્ધાર થઈ જશે. એટલે દેવો બધા લોકોને જઈ જઈને અહીંયા આમંત્રણ આપી આવતા હોય છે. અને પરમાત્માનો એવો પ્રભાવ છે કે દેવો મનુષ્યો તિર્યંચો બધા પોતપોતાની ભાષાની અંદર એ દેશનાને સાંભળી શકે છે અને સમજી શકે છે. એના પછી પરમાત્માએ જે લોકો ઉપર ઉપકાર કર્યો છે એનું વર્ણન અહીંયા આગળની ગાથામાં દે છે.
જ્યાં ભવ્ય જીવો ના અવિકસિત ખીલતા પ્રજ્ઞા કમલ ભગવંત વાણી દિવ્ય સ્પર્શે દૂર થાતા મિથ્યાવમલ ને દેવ દાનવ ભવ્ય માનવ જંખતા જેનું શરણ એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ દ્વાદશ અંગના ઉપનેવા વિગમેવા ધુવેવા માતત્વજ એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર તણ જગન્નાથ જે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે. એ દ્વાદશ અંગો ને રચે છે સૂત્ર સુંદર સાથ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણ દર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગુઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે.
એટલે જે લોકો અવિકસિત છે પોતાની અવસ્થા એમને સાચું જ્ઞાન હજી મળ્યું નથી, જેના કમળો બંધ થયેલા છે, સમજણના જેના કમળો બંધ થયેલા છે એ ભગવાનની વાણી સાંભળતા સાંભળતા ખીલી જાય છે. જેના હૃદયની અંદર કચરો બેઠેલો છે, દિમાગમાં કચરો ભરાયેલો છે તો ભગવાનની વાણી સાંભળતા એ બધો કચરો નીકળી જાય છે, એકદમ નિર્મળ એનું ચિત્ત થઈ જાય છે અને સાચું જ્ઞાન એના મગજની અંદર ઉતરી જાય છે. એના પછી જે ત્રણ પદ ભગવાન સંભળાવે ઉપનૈવા વિગમૈવા અને ધુવૈવા, આખો સંસાર આખો બ્રહ્માંડ આખો તત્વ આ ત્રણ પદોની અંદર સમાઈ જાય છે. ભગવાન શરૂઆતમાં શાસનની સ્થાપના કરે ત્યારે ગણધરોની સ્થાપના કરતા પહેલા એમને દીક્ષા આપે અને પછી ગણધર પૂછે હવે દીક્ષા લઈ લીધી હવે અમે કરીએ શું, ભગવાન તત્વ તો તમે સંભળાવો, વાસ્તવમાં આ જગત શેનું બનેલું છે, શું છે આ તત્વ તો તમે બતાવો. તો ભગવાન કહે ઉપનૈવા વિગમૈવા અને ધુવૈવા, એટલે ત્રણ શબ્દ ભગવાન બોલે અને એમાંથી આખા શાસ્ત્રોની રચના થઈ જાય, આગમો નીકળી જાય, આખા દ્વાદશાંગીની રચના થઈ જાય. આ ત્રણ શબ્દ એ બીજ સમાન છે, જેમ નાનકડો બીજ હોય એમાંથી આખો વૃક્ષ બની જાય એવી રીતે આ ત્રણ શબ્દો ખાલી ગણધરના કાનમાં જાય અને એમાંથી ગણધરોને બોધ થઈ જાય અને ગણધરો શાસ્ત્રોની રચના કરી નાખે. એટલે ત્રણ શબ્દની અંદર આખો વિશ્વ છે, બધું જ ઉત્પન્ન થાય છે, બધું વિનાશ પામે છે અને બધું સ્થિર રહે છે. આ ત્રણ નાનકડા શબ્દો છે પણ આખા જગતની અંદર એને ક્યાં પણ એપ્લાય કરો આ ત્રણે ત્રણ શબ્દો બધે ઠેકાણે ફિટ થઈ જશે. જે પણ જગતમાં જે પણ વસ્તુ દેખાય છે બધું બધાની ઉત્પત્તિ છે, વિનાશ છે અને સ્થિરતા છે. સોનાની જો રિંગ છે ને, રિંગ છે, રિંગની ઉત્પત્તિ ક્યાં થઈ? સોના સોનારા પાસે સોનાનું બિસ્કિટ હોય એને ઘાળીને રીંગ બનાવવામાં આવે, એટલે રીંગ રૂપે એનું ઉત્પત્તિ થાય. પછી એ રીંગ તમને ગમે નહીં એટલે થોડા વર્ષો થઈ જાય, એ જૂની થાય, તમને લાગે કે હવે નવી રીંગ બનાવી છે, તો એમ એ તમે પાછી આપી દો તો એ શું કરે, એને ગાળી નાખે, પાછી એ રીંગને ગાળી એમાંથી બીજી બનાવે, એટલે એ વિનાશ પામે અને એમાંથી નવી ઉત્પત્તિ થઈ જાય. પણ એ ઉત્પત્તિ અને વિનાશની સાથે સાથે સોનું જે છે એ તો સ્થિર જ રહે છે, ભલે એ પહેલી રીંગ છે કે બીજી રીંગ છે કે બિસ્કિટ છે કે ગમે એ અવસ્થાની અંદર હોય, પણ સોનું એ તો સ્થિર જ છે. એવી રીતે ભલે આપણે જન્મ્યા, આપણે મૃત્યુ પામ્યા કે આપણે ભવો બદલી કરીએ, કોઈ પણ ભવની અંદર જઈએ, પણ આત્મ તત્વ તો સ્થિર રહેવાનું છે. એટલે જગતનું આ તત્વજ્ઞાન છે, બધે ઠેકાણે ઉત્પત્તિ વિનાશ અને સ્થિરતા આખા જગતની અંદર, અન્ય ધર્મની અંદર પણ છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ શું કહેવાય છે, હે ગોડ નું અર્થ શું, ગોડ આપણે ભગવાન કહીએ ને, ગોડ નો જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રક્ટર. જનરેટર એટલે ઉત્પત્તિ, ઓ એટલે ઓપરેટર એટલે સ્થિરતા, અને ડી એટલે ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. બ્રહ્મા ઉત્પત્તિનો સૂચક છે, વિષ્ણુ સંચાલનનો સૂચક છે, અને શંકર મહાદેવ એ વિનાશનો સૂચક. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ પણ આ તત્વ છે, બધું જ સત્ય છે. એટલે જગતની અંદર છે ને બધા જ ધર્મો આ તે બધું જ ઇન્ટરલિંક છે, બધાના તત્વ સમાન જ છે, ઉત્પત્તિ વિનાશ અને દ્રવ્ય આ બધા જ ધર્મોની અંદર આ બધી વાતો સત્ય જ આવશે, ત્યાં પણ કોઈ ભેદભાવ નથી. એટલે જૈન શાસનની અંદર પણ હવે સમજો ને, આ આચાર્ય હેમચંદ્રાચાર્ય છે, હેમચંદ્રાચાર્ય છે એ પાટણમાં આપણા મહાદેવ છે ને, સોમનાથ મહાદેવ, એ મહાદેવના મંદિરમાં જઈને મહાદેવનું અષ્ટક એમણે રચ્યું છે, એટલે ત્યાં પણ જઈને મહાદેવને પ્રગટ કર્યા છે. એટલે એવું કંઈ છે જ નહીં કે આ ધર્મ આવું ને તે ધર્મ આવું, બધા જ ધર્મનું મૂળ તત્વ સમાન છે. ખાલી બાહ્ય જે ક્રિયાકાંડો છે એ બધાના અલગ છે, પણ વાસ્તવમાં જે તત્વ છે એ બધાની પાસે સમાન છે. આ તો લોકોએ બધા ભેદભાવો કરી નાખ્યા, બાકી તત્વ તો મુસ્લિમ ધર્મની અંદર પણ અહિંસાની એટલી જ વાતો, કુરાનમાં પણ કોઈનો દિલ દુભાવવાની વાત ત્યાં પણ કુરાનમાં પણ લખી નથી, ત્યાં પણ કોઈ જીવની હિંસા કરવાનું કુરાનમાં પણ લખ્યું નથી. એટલે એ લોકો પોતાની મેળે બધું તત્વ કાઢતા હોય, પછી આપણે છે ને આપણા સુખ માટે આપણે એ વાતોને આપણે ફેરવી નાખીએ, કે આપણી આપણી સવલત માટે આપણે એને થોડાક ચેન્જસ કરી નાખીએ, એટલે મુલ્લાઓએ એને ફેરવી નાખ્યું અને લોકોને એ પ્રમાણેનો બોધ આપ્યો. પણ વાસ્તવમાં કુરાનની અંદર પણ ક્યાં હિંસાની વાત આવતી નથી, કોઈ પણ ધર્મની અંદર અન્ય જીવોને હેરાન કરવાની વાત કોઈ પણ ધર્મની અંદર નહીં આવે, બાઇબલની અંદર પણ કોઈ જીવને હેરાન કરવાની વાત નહીં આવે. પીસ ઇક્વેનિમિટી આ બધા જ ધર્મોનો મૂળ છે. એટલે તત્વ આખા જગતનું એક જ છે, ઉત્પત્તિ વિનાશ અને દ્રવ્ય બધા જ જીવો એક સરખા છે, એ બધા જ ધર્મો આપણને સમજાવે છે. ભગવાન આ તત્વ બધા જ લોકોને આપી રહ્યા છે. અને આ જે ત્રણ પદોમાંથી જે શાસ્ત્રોની રચના કરે એને ભગવાન ગણધર તરીકે, મુખ્ય ગણધરો તરીકે એમની સ્થાપના કરી અને શાસનની સ્થાપના દરેક અરિહંત પરમાત્માઓ કરે છે.
જે ધર્મ શંકર ચતુર્વિધ સંગ સંતાપન કરે મહાતીર્થ સમ એ સંગને સુર અસુર નર વંદન કરે જે સર્વ જીવો ભૂત પ્રાણી સત્વ શું કરુણા દરે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે.
એટલે પરમાત્માને કરુણા થાય એટલે લોકોને સાચો માર્ગ બતાવવાની એમને ઈચ્છા થાય, એટલે તીર્થની સ્થાપના કરે, લોકોને બતાવે કે હું આટલો બધો કષ્ટ કરીને આ કેવળ જ્ઞાન પામ્યો છું અને સાચો માર્ગ મને દેખાયો છે, હવે તમને શું છે આ માર્ગ હું ખુલ્લો કરી દઉં છું, એટલે તમે પાછળ પાછળ આ માર્ગ ઉપર ચાલો એટલે તમારું કામ થઈ જશે, તમને મારા જેવા કષ્ટ સહન કરવાની જરૂર નથી, તમને ઉપસર્ગ સહન કરવાની જરૂર નથી, ખાલી હું જે માર્ગ બતાડું છું એ માર્ગ ઉપર તમે ચાલ્યા કરો. એટલે પરમાત્મા ગણધર પદની એટલે ગુરુ તત્વની સ્થાપના કરે. દરેક ધર્મની અંદર ગુરુનો એટલો જ મહત્વ છે. આપણે કહીએ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, એટલે ગુરુની અંદર પણ આ ઉત્પત્તિ વિનાશ અને દ્રવ્ય એ બધું સમાયેલું છે. ગુરુ છે ને પોતાના શિષ્યને, એટલે પોતાની અંદરમાં જે જ્ઞાન પામે, જે લોકો જે ગુરુને માને એ, પણ એ ગુરુ છે ને પોતાના શિષ્યના દુર્ગુણોનો વિનાશ કરે, સદગુણોની ઉત્પત્તિ કરાવે અને એની અંદર ધર્મની સ્થાપના કરે, ધર્મની સ્થિરતા કરે, એટલે ગુરુ પણ ઉત્પત્તિ વિનાશ અને દ્રવ્યના સૂચક છે. એટલે ગુરુ તત્વની સ્થાપના કરીને ભગવાન તીર્થની સ્થાપના કરે છે.
જેને નામે છે ઇન્દ્ર વાસુદેવને બલભદ્ર સૌ, જેના ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશયર્યા, એવા પ્રભુ અરિયંતને પંચાંગ ભાવે નમુ. જે છે પ્રકાશક સૌ પદાર્થો જળ તથા ચૈતન્યના, વર શુક્લ લેશા તેર મે ગુણસ્થાન કે પરમાત્મા. જે અંતે આયુષ્ય કર્મનો કરતા પર ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું.
એટલે લોકોને કરુણા બુદ્ધિથી, લોકો ઉપર પણ ઉપકાર બુદ્ધિથી બધું જ એમને પણ ઉપકાર કરે અને પોતાના આત્માનો પણ ઉપકાર, પોતાની સાધના તો ચાલુ જ હોય, એટલે લોકો પર ઉપકાર કરતા કરતા એમને પણ બોધ પમાડે, પણ પોતે જે પામ્યા છે એની અંદર પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા જાય અને જે કર્મો બાકી છે એમને ખપાવવા માટેની એમની તૈયારી સતત ચાલુ જ હોય, એમની સાધના આગળ ને આગળ વધતી રહે છે. અને છેલ્લે આ શૈલેષીકરણની ભાવના જે છે એ 4-5 ગાથાઓ 45 ગાથા સુધી આપણે લઈ લઈશું. 5 મિનિટ છે હજી, તો ત્યાં સુધી આપણે આ નાનકડી હવે છેલ્લી નિર્વાણ અવસ્થા સુધીની વાત છે.
લોકાગ્ર ભાગે પહોંચવાને યોગ્ય ક્ષેત્રી જે બને, તે સિદ્ધના સુખ અર્પતિ અંતિમ તપસ્યા જે કરે. જે 14મા ગુણ સ્થાન કે સ્થિત પ્રાપ્ત શૈલેષી કરણ, એવા પ્રભુ અરિયંતને પંચાંગ ભાવે હું નમુ. હર્ષે ભરેલા દેવ નિર્મિત અંતિમ સમવતરણ વિશે, તે શોભતા અરિહંત દિનવ વિશ્વત્રય ઘર આંગણે. જે નામના સંસ્મરણથી વિખરાય વાદળ દુઃખના, એવા પ્રભુ અરિહંતને ચાંગ ભાવે હું નમુ. જે કર્મનો સંયોગ વળગેલો અનાદિકાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ સર્વથા સદભાવથી, રમમાણ જે નિજ રૂપમાં જે સર્વ જગનું હિત કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમુ. જે નાથ ઔદારિક વળી તૈજસ તથા કારમણ તનુ, એ સર્વને છોડી અહીં પામ્યા પરમ પદ શાશ્વતુ. જે રાગ દ્વેષ જળે ભર્યા સંસાર સાગરને તર્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે. શૈલેશી કર્ણે ભાગ ત્રીજો શરીરનો ઓછો કરી પ્રદેશ જીવનો ધન કરી વળી પૂર્વ ધ્યાન પ્રયોગથી ધનુષ્યથી છૂટેલ બાણ તણી પરે શિવ ગતિ લહે તેવા પ્રભુ હરિહં તને પંચાંગ ભાવે હું નમું નિર્વિઘ્ન સ્થિર ને અચલ અક્ષય સિદ્ધિ ગતિ એ નામનું છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી નહીં પુન પરવાપણું એ સ્થાન પામ્યા છે અનંતા ને વળી જે પામશે એવા પ્રભુ હરિહંત એટલે
અંત સમયની પરમાત્માની આરાધના એવી ઉત્કૃષ્ટ છે કે જેટલા પણ કર્મ બાકી છે હવે મારે આ સંસારમાંથી છૂટવું છે એટલે ઉત્કૃષ્ટ કક્ષાની એમની અંત સમયની જે સાધના છે એમ કહેવાય છે કે આખા જગતમાં જેટલા પણ જીવો છે એ બધાના કર્મો કાઢી કાઢીને ભગવાનને ત્યારે ચોંટાડવામાં આવે તો પણ એ કર્મો ક્ષણવારમાં બધા જ ખપી જાય એટલી પ્રચંડ કક્ષાની સાધના આ શક્ય નથી પણ એવી એક વાત છે કે પરમાત્માની એટલી ઉત્કૃષ્ટ કક્ષાની ત્યારની સાધના હોય કે બધા જ જીવોના કર્મો ભગવાન એક ક્ષણની અંદર ખપાવી શકે એટલી તીવ્ર સાધનાની અંદર લાગી જાય અને બધા જ કર્મોનો નાશ કરી અને ધનુષ્યમાંથી જેમ બાણ છૂટે એવી તીવ્ર કક્ષાએ એક જાટકે જઈને સીધા સિદ્ધ શિલાની અંદર બધા જ કર્મો કપાવીને હંમેશા માટે ત્યાં પહોંચી જાય સિદ્ધ સ્વરૂપ અખંડ સ્વરૂપે ત્યાં શુદ્ધ આત્મ સ્વરૂપે ત્યાં બિરાજમાન થઈ જાય જ્યાંથી પાછા ફરવાનું નથી એવા ઉત્કૃષ્ટ સ્થાનની અંદર પરમાત્મા બિરાજી જાય એવા અર્યંત પરમાત્મા પછી સિદ્ધ અવસ્થાને પામે છે. છેલ્લી એક ગાથા આ વચની ગાથા હવે એ ઉપસંહાર છે કે આ પ્રાકૃતની અંદર સ્તોત્ર હતું પછી એક વ્યક્તિએ શ્રી ચંદ્ર ચંદ્ર નામનો એક વ્યક્તિ હતો એણે એ પ્રાકૃતમાંથી આ ગુજરાતી પદ્યની સ્થાપના રચના કરી છે એટલે એ રચનાનું અહીંયા ઉપસંહાર બતાવવામાં આવ્યું છે. છેલ્લી એક ગાથા
જે નાથ છે ત્રણ ભુવનના કરુણા જગે જે નિવહે જેના પ્રભાવે વિશ્વમાં સદ્ભાવની તરણી વહે આપે વચન શ્રી ચંદ્ર જગને એ જની ચયતારશે એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે.
એટલે પરમાત્માની કરુણા એવી અગાધ છે દરેક લોકો ઉપર કરુણાનો એવો સ્ત્રોત પરમાત્મા વહાવી રહ્યા છે કે એવો ઉપકાર ભગવાનનો છે કે એના કારણે જ આપણને સારા વિચારો આવે છે. એના એમ કહે છે જેના પ્રભાવે વિશ્વમાં સદભાવની સણી એટલે તમારા જીવનમાં રોજના રોજના દિવસમાં તમારે જે પણ સારા વિચારો આવે છે એ સારા વિચારો બધું જ પરમાત્માનો પ્રભાવ છે. પરમાત્માની કરુણા આપણા ઉપર આવે ત્યારે જ આપણને સારા વિચારો ઉત્પન્ન થાય. કાંઈક સારી વાતો આપણને સાંભળવાનું મન થાય સારું કામ કરવાનું મન થાય સારા વચનો બોલવાનું મન થાય જે પણ સારું કરવાનું મન થાય છે એ બધું જ પરમાત્માનું પ્રભાવ છે. પરમાત્માની કરુણા દ્રષ્ટિ હોય તો જ આ બધું સારું સારું આપણને ગમે છે અને એ સારાપણાના કારણે આ જગત છે એ સ્થિર છે અને જગત કરી શકે છે. જગતના જીવો આવા સારા ભાવોને પ્રાપ્ત કરી અને આ સંસારમાંથી તરી શકે છે અને આ બધો જ પ્રભાવ અર્યંત પરમાત્માનો છે. એટલે આવા વિશિષ્ટ ગુણવાળા અર્યંત પરમાત્માને પાંચે અંગ નમાવી આપણે ખૂબ જ ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. જીનાગના વિરુદ્ધ કરી બોલાવ્યું શાંત